समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय चाले छे। 27 मी અનંત ધર્મત્વ શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો। હવે 28મી શક્તિ વિરુદ્ધ ધર્મત્વ શક્તિ। વિરુદ્ધ ધર્મત્વ શક્તિ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે તદ રૂપમયપણું અને અતદ રૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધ ધર્મત્વ શક્તિ। શું વાત કરી? તદરૂપમયપણું અને અતદરૂપમયપણું। આપણે અનેકાંતના 14 બોલ જે કર્યા એમાં આચાર્ય ભગવાને તત્ અને અતત્ની વાત કરી હતી, સ્વથી તત્પણું અને પરથી અતત્પણું એ વાત કરી હતી। ત્યાં કળશ 247 પછી આપણે જે 14 ભંગ દ્વારા અનેકાંતના સ્વરૂપને સમજ્યા ત્યાં તત અને અતત એમ બે બોલતા, એક અને અનેક એ બે બોલતા, અને અસ્તિત્વ એટલે સત હોવા પણ, તો એ સત અસતના 8 બોલતા, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી હોવાપણું અને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ન હોવાપણું, એટલે સ્વના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિત્વ છે, હોવાપણું છે, અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિત્વ નથી એમ એના 8 બોલ, અને તે પછીથી નિત્ય અને અનિત્ય ના 2 બોલ એમ બધા મળીને 14 ભંગ થયા। એ 14 ભંગમાં એ વાત આવી હતી કે એકાંતથી નામ માત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે, અર્થાત એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી અને અનેકાંત દ્વારા જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે એ વાત ત્યાં આવી હતી। એટલે અનેકાંતની વાતમાં એ વાત તો આપણે સમજ્યા જ છીએ કે પરસ્પર વિરોધી બે શક્તિઓ, પરસ્પર વિરોધી લક્ષણવાળા જે બે ગુણો છે એ આત્મામાં રહ્યા છે, અને એવા તો ઘણા ગુણો એવી રીતે રહ્યા છે, એવી શક્તિ રહી છે, અને તે છતાંય ક્યાંય વિરોધ આવતો નથી, ક્યાંય વિરોધ આવતો નથી, અને એ વાત અનેકાંત દ્વારા જ સમજાવી શકાય છે। આવું અનેકાંતનું સ્વરૂપ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી। હવે આ વાત મેં એટલા માટે યાદ કરાવી કે અહીંયા એ વાતને યાદ કરીને આપણે આગળ વધવાનું છે, એ વાતને બરાબર સમજ્યા છીએ અને ફરીથી આજે એ વાતને યાદ કરીએ કે હવે આ શક્તિ બરાબર સમજાશે, કેમ કે શક્તિનું નામ શું છે? વિરુદ્ધ ધર્મત્વ શક્તિ। 27મી શક્તિ અનંત ધર્મત્વ શક્તિ, અને અનંત ધર્મત્વ શક્તિમાં તો એમ વાત લીધી કે અનંત ધર્મો છે અને એ રૂપે પરિણમન છે, છતાંય એ એક ભાવરૂપ પરિણમન છે, એક રૂપ પરિણમન છે, ત્યાં તો અભેદની વાત દર્શાવતી હતી, અને અહીંયા એ અનેકાંતની વાત દર્શાવી છે। એટલે કહે છે કે તદરૂપમયપણું અને અતદરૂપમયપણું, તદરૂપમય પણ એટલે તે પણ હોવું અને અતદરૂપમય પણ એટલે તે પણ ન હોવું એવું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધ ધર્મત્વ શક્તિ. તો આ શક્તિનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 136. ગુરુદેવ કહે છે કે જુઓ, સમયસારમાં તત અતત ઇત્યાદિ 14 બોલ વણ્યા છે ત્યાં એમ લીધું છે કે જ્ઞાયક સ્વભાવી આત્મા નિજ જ્ઞાયક સ્વરૂપથી તત છે. તત છે એટલે તે પણે છે. જ્ઞાયક સ્વભાવી આત્મા નિજ જ્ઞાયક સ્વરૂપથી પોતાના સ્વરૂપથી પોતાના જ્ઞાન સ્વભાવથી પોતે તત પણે છે, તે પણે છે. જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા નિજ જ્ઞાયક સ્વરૂપથી તત પણે છે અને પરજ્ઞેયો તેમાં નથી. તેથી જ્ઞેય સ્વરૂપથી અતત પણે છે. જ્ઞેયો જેનું એને જ્ઞાન થાય છે એ જ્ઞેયો, એ જ્ઞેયો આત્મામાં નથી. આત્મા જ્ઞાયક છે તો એ જ્ઞાયક સ્વરૂપથી તત પણે છે. જ્યારે એ જ્ઞેયો એમાં નથી એટલે જ્ઞેય સ્વરૂપથી અતત છે. પોતે જ્ઞાયક છે અને જેને જાણે છે, જેનું જ્ઞાન કરે છે તે જ્ઞેય. તો કહે છે કે એમાં પરજ્ઞેયો કે જે આત્માના સ્વરૂપમાં છે જ નહીં, એ જ્યારે જ્ઞેય તરીકે છે એનું જ્ઞાન આત્મા કરે છે તો એ પરજ્ઞેયો આત્મામાં આવી જતા નથી, બેસી જતા નથી, ઘૂસતા નથી. એટલે ભલે એ પરજ્ઞેયો એને જણાય, એનું જ્ઞાન થાય, તે છતાંય એ પરજ્ઞેયો તેમાં નથી. તેથી જ્ઞેય સ્વરૂપથી આત્માને અતત્પણું છે અને પોતાનો જ્ઞાયક સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ છે. એટલે જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા નિજ જ્ઞાયક સ્વરૂપથી તત બને છે. આ વાત અહીંયા સમજાવી કે બે વાત અહીંયા સાથે આવી, તત અને અતતની. સેનાથી તત પણે છે? પોતાના જ્ઞાન સ્વભાવથી તત પણે છે અને જ્ઞેયથી અતત પણે છે. પોતામાં જે જ્ઞાન આદિ ભાવ છે, પોતાના જે ભાવ, પોતાના ગુણને કારણે જે ભાવ છે, એ ભાવ વડે આત્માને તત પણું છે. પણ પોતામાં જે ભાવ નથી તે વડે અતત પણું છે. પોતામાં જે ભાવ છે, જ્ઞાન દર્શન આદિ જે ગુણ છે, તો એવા ભાવ છે, તો એ ભાવ વડે આત્માને તત પણું છે. પણ પોતામાં જે ભાવ નથી તે વડે આત્માને અતત પણું છે. આત્મા જ્ઞાન સ્વરૂપથી તત છે, કેમકે આત્મા જ્ઞાનથી તદરૂપમય છે. પણ આત્મામાં શુભાશુભ ભાવ, રાગાદિ ભાવો કે જ્ઞેયો નથી. એટલે આત્મા રાગાદિથી અને પર જ્ઞેયોથી અતત્પણે છે. કેમકે આત્માને રાગાદિથી પર જ્ઞેયોથી અતદરૂપમયતા છે. દેખે છે કે આ વાત બરાબર સમજવાની છે. એટલે પૂછે છે કે સમજાણું કાંઈ. ગુરુદેવ ઘણી વાર કહે છે કે એક ન્યાય પણ બરાબર સમજાય ને તો પછી બધું બરાબર જ સમજાય. પણ પહેલી જ મૂળમાં જ ભૂલ કરી અને ઊંધું સમજે છે, પછી એક પછી એક બધું ઊંધું જ ચાલે છે. એક ઘડો ઊંધો મૂક્યો એટલે પછી બીજા બધા એની ઉપર ઊંધા જ ઘડા મુકાય. મૂળ વાતને સિદ્ધાંતને જેમ છે તેમ બરાબર સમજવા જોઈએ. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માને રાગ આદિ જ્ઞેયોથી અતત્પણું છે, કેમ કે આત્માને રાગ આદિથી એટલે પરજ્ઞેયોથી, રાગાદિથી અને પરજ્ઞેયોથી, શુભાશુભ ભાવથી, રાગાદિથી અતદરૂપમયતા છે. આ રીતે આ અતત્પણું કહ્યું અને આત્માને પોતાના જ્ઞાન સ્વરૂપથી તત્પણું છે એટલે એવું તત્પણું એટલે તત્પણું અને અતત્પણું એવા બે વિરુદ્ધ ધર્મો એકી સાથે જેમાં રહેલા છે એવા આત્માનો વિરુદ્ધ ધર્મત્વ સ્વભાવ છે. એટલે કે આત્માને આવી અંદરમાં વિરુદ્ધ ધર્મત્વ શક્તિ પડી છે, માટે આત્માનો એવો વિરુદ્ધ ધર્મત્વ સ્વભાવ છે. આગળ કહે છે કે સમયસાર પરિશિષ્ટમાં જ્ઞાયક અને જ્ઞેય વચ્ચે તત્ અતત ધર્મોનું વર્ણન કર્યું છે. જ્ઞાયક જ્ઞાયક સ્વરૂપે પોતાથી છે, જ્ઞાયક જાણનારો એ જ્ઞાયક સ્વરૂપે પોતાથી છે, અને જ્ઞેય સ્વરૂપથી એટલે પર જ્ઞેયથી નથી, એમ ત્યાં તત અતત ભાવ કહેલ છે. પંચાધ્યાયમાં એમ કહ્યું છે કે વસ્તુ વસ્તુપણે પોતાથી તત છે, જે વસ્તુ છે તે વસ્તુ વસ્તુપણે પોતાથી તત છે, પણ એ જ વસ્તુ પર વસ્તુપણે બીજી અન્ય વસ્તુપણે એ અતત છે. સ્વપણે તત છે અને પરપણે અતત છે. ત્યાં દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ તત અતત પણ ઉતાર્યું છે પંચાધ્યાયમાં, એનો એ રીતે ઘણો વિસ્તાર છે. અને કહે છે કે આ અનેકાંત છે. ગુરુદેવ તો કહે છે કે આ તો અનેકાંતનું એકલું અમૃત છે, કેમ કે અનેકાંત વિના આત્માનું સ્વરૂપ સમજાતું નથી, અને સમજ્યા વિના ઉપકારશો. કૃપાળુદેવ કહે છે ને કે જ્યાં સુધી પોતાના સ્વરૂપને સમજ્યો નથી ત્યાં સુધી પછી ઉપકારશો, એટલે કે ત્યાં સુધી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થશે. પ્રત્યેક વસ્તુ પોતાથી છે તે તત, અને પર વસ્તુપણે નથી તે અતત. દરેક વસ્તુ પોતાથી છે એટલે તે પણે છે એટલે એ તત, અને બીજા અન્ય પણે નથી એટલે પર વસ્તુપણે નથી તે અતત છે. આવા તત અતત ધર્મો વસ્તુમાં એકી સાથે રહેલા છે એવી વસ્તુની વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે. વસ્તુ એટલે આત્મા. ભગવાન આત્માની અનંત શક્તિઓ એમાં આ એક વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે, એટલે એનો એવો વિરુદ્ધ ધર્મત્વ સ્વભાવ છે કે જેમાં પ્રત્યેક ભાવ જે પોતાનો છે એ પોતાથી તત્પણે છે, અને જે પરભાવ છે એ અતત્પણે છે. અન્ય મતમાં તો આ વાત જ નથી. ત્યાં તો અનેકાંતની શાદવાદની આવી કોઈ વાત જ નથી. જગતમાં અનંત દ્રવ્યો છે, તેમાં પ્રત્યેક દ્રવ્ય પોતાથી પોતાના સ્વરૂપથી છે. કોઈ પણ દ્રવ્ય છે તે પોતાના સ્વરૂપથી પોતાપણે છે પણ પરપણે નથી. સોનું સોનાપણે છે પણ સોનું માટીપણે નથી. સોનામાં માટીના ગુણ નથી, સોનામાં માટીનો સ્વભાવ નથી, એટલે સોનું સોનાના ભાવપણે છે એટલે સોનું સોનાપણે છે એમ એને પોતાના સોનાના ભાવ સાથે તત્પણું છે, અને માટીના ભાવ સાથે એને અતત્પણું છે. એટલે પ્રત્યેક દ્રવ્ય પોતાથી પોતાના સ્વરૂપથી છે, અને તે અનંત પર દ્રવ્યપણે નથી, માત્ર પોતાના જ સ્વરૂપપણે છે. અનંત દ્રવ્ય જગતમાં કેટલા દ્રવ્ય? અનંત દ્રવ્યો. તો એ અનંત દ્રવ્યમાંથી પોતે પોતાથી છે, પોતાના ભાવ પણ છે એટલે પોતાના સ્વરૂપથી એને તત્પણું છે, અને બાકીના બધા જ અનંત પરદ્રવ્ય છે તો એ અનંત પરદ્રવ્ય પણ એ પોતે નથી, એનાથી એને અતત્પણું છે. આવો જ દરેક દ્રવ્યનો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે, આવો વસ્તુ સ્વભાવ છે, આત્માનો પણ એવો જ સ્વભાવ છે. અહીંયા તો આપણે બીજા દ્રવ્યની વાત નથી કરતા, અહીંયા આત્મદ્રવ્યની વાત ચાલે છે, શક્તિઓનું વર્ણન ચાલે છે. તો અહીંયા આત્મદ્રવ્યની વાત કરીએ તો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો કહ્યું કે જ્ઞાન જ્ઞાનપણે છે, જ્ઞાન છે તે જ્ઞાનપણે છે, તે પણ એને તત્પણું છે અને જ્ઞેયપણે નથી. જે જ્ઞાનમાં એને જણાય છે એ બધા જ્ઞેયો, તો એ જ્ઞાન જ્ઞેયપણે નથી, જ્ઞાન જ્ઞાનપણે છે, જ્ઞાનને જ્ઞાન સાથે તત્પણું છે પણ જ્ઞેય સાથે અતત્પણું છે. જ્ઞેય એનાથી જુદા, જ્ઞેયપણે આત્મા નથી, જ્ઞેયપણે જ્ઞાન નથી. આ રીતે તત્ અતત્પણું એ આત્મનિષ્ઠ આત્માના ધર્મો છે. બંને ધર્મ એક સાથે છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞેયનું રાગાદીનું જ્ઞાન કરે છે, એ બધાનું જ્ઞાન કરે છે, પણ જ્ઞેય અને રાગાદી આત્મામાં નથી. તેનો અતત સ્વભાવ રાગાદીને અને પર જ્ઞેયોને અંદર પ્રવેશવા દેતો નથી. એને પરદ્રવ્ય સાથે, રાગાદી સાથે, પર જ્ઞેયો સાથે અતત્પણું છે. એટલે આવો અતત્પણાનો સ્વભાવ રાગાદીને અને પર જ્ઞેયોને આત્માની અંદર પ્રવેશવા દેતો નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, આ આત્માને જીવિત રાખનારું ભેદ જ્ઞાન આ તો અલૌકિક ચીજ છે. બાપુ પંચાધ્યાયમાં આવે છે કે તત અતત અને નિત્ય અનિત્યમાં શું ફેર છે. આપણે 14 બોલ કર્યા ત્યાં આપણે અનેકાંતની વાત લીધી અને એ દ્વારા અનેકાંતના સ્વરૂપને સમજ્યા, એ બધી વાત ત્યાં હતી. અહીંયા આ કંઈક બીજી વાત છે, જુદી વાત છે, જુદી રીતે વાત લીધી છે. એટલે પંચાધ્યાયમાં આવો પ્રશ્ન કરી અને થોડી વધારે સૂક્ષ્મ વાત સમજાવી છે. કહે છે કે પંચાધ્યાયમાં આવે છે કે તત અતત અને નિત્ય નિત્યમાં શું ફેર છે. ગુરુદેવ સમજાવે છે કે તેને તે છે અર્થાત તે રૂપથી સ્વરૂપથી તે છે એ તત્પણ છે. તેને તે છે એટલે તે રૂપથી એટલે સ્વરૂપથી તે છે તે તત્પણ છે, અને તેને તે નથી અર્થાત પરરૂપથી તે નથી તે અતત્પણ છે. આ તો આપણે બરાબર સમજ્યા છે, સ્વથી સ્વરૂપથી તત્પણ અને પરરૂપથી અતત્પણ. હવે આ તત અતત ધર્મો વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે. વસ્તુનિષ્ઠ એટલે વસ્તુમાં રહેલા, વસ્તુમાં કાયમ રહેલા એવા આ સ્વભાવ છે. શું? તત અને અતત ધર્મો, એ ધર્મો વસ્તુમાં રહેલા ત્રિકાળી સ્વભાવ છે, વસ્તુમાં કાયમ રહ્યા છે એવું સ્વથી તત્પણું અને પરથી અતત્પણું એવા ધર્મ વસ્તુમાં ત્રિકાળ રહ્યા છે. એટલે કહે છે કે આ તત અતત ધર્મો વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે. ક્યારે એવું નથી કે એને પર સાથે તત્પણું થઈ જાય, એવું તો બનતું જ નથી. ત્રિકાળ, ત્રણેય કાળ હંમેશા, ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેશે કે એને પરથી તો અતત્પણું જ રહેશે અને સ્વથી તત્પણું. એટલે આ તત અતત ધર્મો એ વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે. હવે નિત્ય અનિત્યની વાત કરે છે કે જ્યારે નિત્ય અનિત્ય ધર્મો તો અપેક્ષિત ધર્મો છે, નિત્ય અનિત્ય ધર્મો તો અપેક્ષિત ધર્મો છે, એ વાતમાં થોડુંક સમજવાનું છે. અપેક્ષિત ધર્મો એટલે શું? કે કોઈ અપેક્ષાએ આ વાત છે, કોઈ અપેક્ષાએ આ વાત છે એટલે એને અપેક્ષિત ધર્મો કહેવાય. હવે નિત્યનો વિચાર કરીએ તો કોઈ પણ વસ્તુને આપણે જ્યારે નિત્ય કહીએ છીએ ત્યારે કોઈક અપેક્ષા સાથે એને નિત્ય કહેવામાં આવી છે. કે આત્માની અહીંયા વાત ચાલે છે તો એને દ્રવ્યથી એ ત્રિકાળ છે એટલે એ નિત્ય, એટલે ત્યાં અપેક્ષા લાગુ પડી કે દ્રવ્ય અપેક્ષા એ ત્રિકાળ છે એટલે નિત્ય છે. અને અનિત્ય માટે એ પર્યાય અપેક્ષા એ ક્ષણિક છે માટે અનિત્ય છે, એટલે ત્યાં અપેક્ષા લાગુ પડી. નિત્ય ને અનિત્યપણું જે છે એ ધર્મો અપેક્ષિત છે. વસ્તુ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્ય રૂપથી ત્રિકાળ છે કે નિત્ય, દરેક દ્રવ્ય માટે આમ જ છે. અને એની પર્યાય, દ્રવ્યની જે પર્યાય છે એ ક્ષણિક છે એટલે એ અનિત્ય છે. એટલે એવું જે ગુણોના સમૂહરૂપ દ્રવ્ય જે ધ્રુવ રહે છે તે ત્રિકાળ નિત્ય છે, અને એક પછી એક એની ક્રમવર્તી પર્યાયો થાય છે તે ક્ષણિક છે, તે અનિત્ય છે, અને બંને મળી અને ભગવાન આત્મા છે. તો ત્યાં નિત્ય અનિત્યની અંદર અપેક્ષા લાગુ પડી કે એ દ્રવ્ય રૂપથી ત્રિકાળ નિત્ય છે અને પર્યાય રૂપથી ક્ષણિક છે એટલે અનિત્ય છે. એટલે આ નિત્ય અનિત્ય એ અપેક્ષિત ધર્મો છે, એ અપેક્ષિત ધર્મો છે. જ્યારે તત અતતની વાત કરી તો એ તત અતત ધર્મો છે એ તો વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે. તત અતત ધર્મ વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે, જ્યારે નિત્ય અનિત્ય એ અપેક્ષિત ધર્મો છે. આ બંનેમાં ફેર છે, આવો ફરક છે. આગળ અહીંયા કહે છે કે આત્મામાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓ રહે છે એવી એની વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે. અહીંયા તો વાત એ ચાલી રહી છે વિરુદ્ધ ધર્મત્વ શક્તિ. બે વિરુદ્ધ શક્તિઓ આત્મામાં એક સાથે રહે છે એવી એની વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે. જ્ઞાન પોતાથી છે, જ્ઞેયથી નથી. આમ જે છે તે નથી એમ વિરોધ થયો, એટલે જ્ઞાન છે અને જ્ઞાન નથી એમ બે વિરોધાભાસી કથન આપણે કરીએ. જ્ઞાન છે અને જ્ઞાન નથી, તો એમાં જ્ઞાન પોતાથી છે, જ્ઞાન પોતાથી છે અને જ્ઞેયથી નથી એમ જે છે તે જ નથી એમ વિરોધ થયો. પણ આવા વિરુદ્ધ ધર્મો એકી સાથે અવિરોધપણે વસ્તુમાં રહે છે એવી આત્માની વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે. આ ગુણ છે, આ ગુણ છે, એ શક્તિ કહો કે ગુણ કહો, અને તેની પરિણામનરૂપ પર્યાય છે. ગુણ છે એટલે એની પરિણામનરૂપ પર્યાય પણ છે, એવું જ એનું પરિણામન પણ થાય છે. વિરુદ્ધ ધર્મત્વ શક્તિ અને એનું એવું પરિણામન. જ્યારે નિત્ય અનિત્ય તો અપેક્ષિત ધર્મો છે, દ્રવ્ય કાયમ રહેવાની અપેક્ષાએ એ નિત્ય કહેવાય. નિત્ય કોઈ ગુણ નથી, તેમ તેની કોઈ પર્યાય હોતી નથી. ગુણ હોય એની પર્યાય હોય, ધર્મની પર્યાય ન હોય. આપણે ગઈકાલે પણ આ વાત કરી, ધર્મ છે એને પર્યાય હોતી નથી, ગુણને પર્યાય હોય છે અને પરિણામ હોય છે. એટલે આ તો અપેક્ષિત ધર્મ છે. નિત્ય એ કોઈ ગુણ નથી, તેમ તેની કોઈ પર્યાય હોતી નથી, તથા પર્યાય પલટે છે એ અપેક્ષાએ વસ્તુ અનિત્ય કહેવાય છે. વસ્તુ આત્માનો વિચાર કરીએ તો આત્મા એટલે ગુણ અને પર્યાય, તો ગુણ અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તો એમાં અપેક્ષા લાગુ પડી છે, એટલે અપેક્ષાથી એ વાત કરવામાં આવી છે. એટલે એને અપેક્ષિત ધર્મો કયા, અને અપેક્ષિત ધર્મોમાં એ ધર્મને કોઈ પર્યાય હોતી નથી. જ્યારે ગુણ છે એનું જો પરિણમન થાય છે એની પર્યાય છે. અનિત્ય કે નિત્ય જેમાંથી કોઈ ગુણ નથી એ બંને ધર્મ છે, અને એ ધર્મોની પર્યાય થતી નથી. નિત્ય અનિત્ય અપેક્ષિત ધર્મો છે. આત્માની વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે એ તેનો સ્વભાવ ગુણ છે. અહીંયા તો વિરુદ્ધ ધર્મત્વ શક્તિ ની વાત ચાલે છે, પણ એની સાથે આ બધી વાત સંકળાયેલી છે કે શું વિરોધાભાસી વિરુદ્ધ આપણને આત્મામાં જણાય છે, કયા ગુણો એવી રીતે જણાય છે, કયા ધર્મો આપણને એવી રીતે જણાય છે. કેમ કે વિરુદ્ધ જણાતા ધર્મો એક સાથે આત્મામાં રહ્યા છે અને છતાંય વિરોધાભાસ નથી આવતો, કેમ કે એને આપણે અનેકાંત દ્વારા સમજીએ છીએ, જાણીએ છીએ. એટલે એવા એવા ગુણો, એવી શક્તિઓ અને એના પરિણામની બધી વાત અહીંયા આચાર્ય ભગવાન સમજાવી રહ્યા છે. માત્ર અનેકાંત સમજાવવું છે એમ પણ નહીં, સાથે સાથે ગુણો અને એના પરિણામને પણ આચાર્ય ભગવાને સમજાવ્યું છે. આત્મામાં આવી આ એક શક્તિ પડી છે, વિરુદ્ધ ધર્મત્વ શક્તિ, એવો ગુણ પડ્યો છે. એટલે ગુણ છે તો એનું પરિણામ છે, તો એનો સ્વભાવ છે. એટલે કે આત્માનો એ સ્વભાવ છે, આત્માની વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે તે તેનો સ્વભાવ ગુણ છે. શક્તિ કહું કે ગુણ કહું, આ શક્તિનું તત્ અતત્પણે પરિણામ પણ હોય છે. આ શક્તિનું તત અતત્પણે પરિણામ પણ છે. પોતાના જ્ઞાનપણે જ્ઞાન રહે છે, અજ્ઞાનપણે થતું નથી. એવી રીતે વિતરાગતા વિતરાગતાપણે રહે છે, એ વિતરાગતા રાગપણે થતી નથી. આનંદની દશા આનંદપણે રહે છે, એ દુઃખપણે થતી નથી. આમ જે છે તે પણે રહે છે એટલે તત, અને અન્યપણે થતું નથી એટલે અતત. વિતરાગતા વિતરાગતાપણે રહે છે એટલે એમાં એ તત, અને રાગપણે થતી નથી વિતરાગતા એટલે એ અતત. એ જ રીતે આનંદની દશા છે તે આનંદપણે રહે છે એટલે આનંદ છે તે પણે રહે છે, આનંદપણે રહે છે એટલે તત. અને દુઃખપણે દશા થતી નથી, આનંદની દશા દુઃખપણે થતી નથી એટલે એ અતત. એટલે આમ તત અતત્પણે વસ્તુ પોતે પરિણમે છે એવો આત્માનો વિરુદ્ધ ધર્મત્વ સ્વભાવ છે. અને એવો વિરુદ્ધ ધર્મત્વ સ્વભાવ એમાં રહેલી આ વિરુદ્ધ ધર્મત્વ શક્તિને કારણે છે. આવો ભગવાનનો માર્ગ છે. અહીંયા 137માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે તત અતત સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિ અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ એક અનેક નિત્ય અનિત્ય આમ 14 બોલથી અનેકાંતનું સ્વરૂપ સમજાવ્યું છે. અને આ અનેકાંત તો જીવના જીવનનું પરમ અમૃત છે. આપણે 14 બોલની વાત શરૂઆતમાં જ કરી કે અનેકાંતની વાત ત્યાં સમજાવી વિશિષ્ટની શરૂઆતમાં, અને એ 14 બોલ પછીથી એ 14 બોલના એક એક કળશ પણ કહેવામાં આવ્યા. કળશ 247 પછીથી 14 કળશ સ્વરૂપ આવે આચાર્ય ભગવાને કહ્યા. એક એક બોલ કહે છે કે આ અનેકાંત તો જીવના જીવનનું પરમ અમૃત છે. આગળ કહે છે કે જીવને પોતાની પર્યાયમાં અનેક પ્રકારે વિપરીત શલ્ય હોય છે. રાગથી પણ ધર્મ થાય, અને આત્મા પરનું પણ કાર્ય કરે ઇત્યાદિ અનેક પ્રકારે જીવમાં અનાદિથી ઊંધી માન્યતાના શલ્ય પડ્યા છે. અનેકાંત તેનો નિષેધ કરીને અસત્ય અભિપ્રાય છોડાવી વસ્તુનું સાચું સમ્યક જ્ઞાન કરાવે છે અને તે સર્વ વિરોધ મટાડી દે છે. અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજી શકાય જ નહીં. વસ્તુના સ્વરૂપને એકાંતે જો સમજવા જશે તો મિથ્યાત્વનો મોટો દોષ લાગશે. જો જૈન દર્શન સિવાય ભારતમાં જે બીજા દર્શનો છે, આસ્તિક દર્શનો છે, એમાં એક એક અપેક્ષાએ એટલે એકાંતે વસ્તુના સ્વરૂપને કહેવામાં આવ્યું છે. જેને આપણે એક અપેક્ષાએ કહીએ છીએ એને એ જ વસ્તુને બીજી અપેક્ષાએ જુદું પણ છે એમ જે કહીએ છીએ એમ અનેકાંત કરીએ છીએ, એવું એ અનેકાંત કરતા નથી. અને જે એક અપેક્ષા એ વસ્તુના સ્વરૂપને કહેવામાં આવ્યું છે એને એ લોકો એકાંતે પકડે છે, એટલે એમની માન્યતા મિથ્યા ઠરે છે. એ માન્યતા સદંતર મિથ્યા છે એમ નથી, એક અપેક્ષાએ એમની માન્યતા સાચી પણ છે, એક અપેક્ષાએ એમની માન્યતા સાચી છે, પણ જે એક અપેક્ષાએ સાચી છે એને એકાંતે હંમેશ માટે સ્વીકારી લેવામાં આવે તો પછી એ ખોટું પડે. ગિરીશભાઈ કાકા છે એ એક અપેક્ષાએ સાચું છે, ખોટું નથી, પણ પછી હંમેશ માટે બધી અપેક્ષાએ ગિરીશભાઈને કાકા કહી દેવામાં આવે તો એ વાત બરાબર બનતી નથી. કોઈ બીજી અપેક્ષાએ એ ભત્રીજા પણ છે, પુત્ર છે, પિતા છે, પતિ છે, બધું છે. એટલે આ બીજા દર્શનોની અંદર, બીજા આસ્તિક દર્શનો છે, એ આસ્તિક દર્શનોની અંદર જે જે કથનો કરવામાં આવ્યા છે એ કોઈ એક અપેક્ષાએ સાચા પણ છે, પણ એમણે તો બીજી અપેક્ષાનો વિચાર કર્યા વગર એને એકાંતે લઈ લીધા છે. એટલે પછી એમના મતમાં, એકબીજાના મતમાં પણ એમને વિરોધાભાસ દેખાય છે, અને વસ્તુનું સ્વરૂપ જે છે તે સાચું શું છે તે સમજાતું નથી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ સમજવા માટે એને અનેકાંત દ્વારા જ સમજવું પડે. અને અહીંયા આચાર્ય ભગવાને પરિશિષ્ટની અંદર શરૂઆત જ એ કરી કે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજવું જોઈએ, અને એ વાતથી આખી શરૂઆત કરી અને બધું સમજાવ્યું છે. અહીંયા કહે છે કે અનેક પ્રકારે જીવમાં અનાદિથી ઊંધા શલ્ય પડેલા છે, અને અનેકાંત તેનો નિષેધ કરીને અસત્ય અભિપ્રાય છોડાવી વસ્તુનું સાચું સમ્યક જ્ઞાન કરાવે છે અને સર્વ વિરોધ મટાડી દે છે. વિરોધ મટાડવાનો અનેકાંતનો સ્વભાવ છે. અનેકાંત વિરોધને મટાડે છે, કેમ કે વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ શક્તિઓ એક સાથે હોય તો ભલે હો, પરસ્પર વિરુદ્ધ શક્તિઓ એક સાથે હોય અને એમનું પરિણમન પણ હોય, પણ તેઓ વસ્તુનો વિરોધ નથી કરતો. અનેકાંત છે તે એવી રીતે વસ્તુના સ્વરૂપને જણાવે છે કે એનો વિરોધ ત્યાં થતો નથી, બલકે વસ્તુને એ નિપજાવે છે, એટલે કે સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે. વસ્તુના એવા વિરોધી ભાવને અનેકાંત પ્રસિદ્ધ કરે છે, એને સિદ્ધ કરે છે, એના સાચા સ્વરૂપને સમજાવે છે. સમ્યક માન્યતા કયા પ્રકારે હોય એ અનેકાંત દ્વારા જ સમજાય છે. તત્ અતત્પણું વસ્તુને વસ્તુમાં સ્થાપિત કરે છે. તત અને અતત્પણું એ કંઈ વિરોધી ભાવ છે એટલે વસ્તુનો નાશ કરે છે એવું કંઈ થતું નથી, પણ ઉલટું એમ થાય છે કે એ તો વસ્તુને નિપજાવે છે. બે વિરોધી છે છતાં કઈ રીતે નિપજાવે છે કે તત અતત્પણું છે તે ખરેખર એ વસ્તુને વસ્તુમાં સ્થાપિત કરે છે, કે વસ્તુને વસ્તુ તરીકે રાખે છે અને પર વસ્તુપણે થવા દેતા નથી. એટલે પર વસ્તુ સાથે અતત્પણું અને સ્વ સાથે તત્પણું આવી બે વિરોધી શક્તિ એક સાથે પડી હોય એ વસ્તુને વસ્તુમાં જ રાખે છે, વસ્તુમાં સ્થાપિત કરે છે, પર વસ્તુ પણ થવા દેતા નથી. તત અતત્પણું વસ્તુને વસ્તુમાં સ્થાપિત કરે છે. અનેકાંત એવો અભેદ કિલ્લો છે કે આત્માને તે સદા પરથી ભિન્ન જ રાખે છે. અનેકાંત એવો અભેદ કિલ્લો છે કે આત્માને તે સદા પરથી ભિન્ન જ રાખે છે, પરના એક અંશને પણ આત્મામાં ભળવા દેતો નથી. અંતરદ્રષ્ટિ વડે આવા નિજ સ્વરૂપને ઓળખવું તે અપૂર્વ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અહીંયા 137મો બનાવ પર જ 5મા પેરેગ્રાફમાં કહે છે કે કેટલાક કહે છે કે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એમ માનો, નહીતર એકાંત થઈ જશે. આ અનેકાંતની વાત કરી એટલે કેટલાક લોકો એમ કહે છે કે એકાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી એ વાતનો અમે સ્વીકાર કર્યો. હવે તમે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એમ માનો, એમ નહીં માનો તો એકાંત થઈ જશે, આપણે એકાંત જોઈતું નથી. શું કહે છે કે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એમ માનો, નહીતર એકાંત થઈ જશે. કહે છે કે વસ્તુસ્થિતિ એમ નથી, કરે ભાઈ વસ્તુસ્થિતિ એવી નથી. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એવી વસ્તુની સ્થિતિ જ નથી. નિમિત્ત તો પરવસ્તુ છે, તે પોતાનું કામ કરે અને પરનું પણ કામ કરે એમ બે વિરુદ્ધ ધર્મત્વ નથી. એવા બે વિરુદ્ધ ધર્મ એમ નથી કે જે વસ્તુ પરવસ્તુ છે, જે નિમિત્ત છે એ પોતે પોતાનું કામ કરે અને બીજાનું અન્યનું પણ કામ કરે એમ નથી. એ પોતાનું કામ કરે પણ પરનું કામ ન કરે એમ વિરુદ્ધ ધર્મત્વ છે. વિરુદ્ધ ધર્મત્વનો અર્થ સમજવાનો છે, એ પોતાનું પણ કામ કરે અને પરનું પણ કામ કરે એમ વિરુદ્ધ ધર્મત્વ નથી. વિરુદ્ધ ધર્મત્વ કઈ રીતે છે કે પોતાનું કામ કરે અને પરનું કામ ન કરે, એમ કરે અને ન કરે એમ વિરુદ્ધ ધર્મત્વ વડે વસ્તુ યથાસ્થિત સિદ્ધ થાય છે. એટલે અહીંયા જે નિમિત્ત છે તે પર વસ્તુ છે અને એ પર વસ્તુ પોતાનું કામ કરે અને પરનું કામ ન કરે એમ વિરુદ્ધ ધર્મત્વ વડે એ વસ્તુ યથાસ્થિત સિદ્ધ થાય છે. એટલે યથાસ્થિત આપણને સમજાય છે કે એ નિમિત્ત છે તે પોતાનું જ કામ કરે પરનું ન કરે, અને એમ એ અનેકાંત છે. એટલે ત્યાં એકાંત થતો નથી. એટલે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એવું માનવાની બિલકુલ જરૂર નથી. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થતું નથી અને નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એમ માનવાથી અનેકાંત પણ થતું નથી. ઉલટાનું નિમિત્ત જે છે તે પોતે પોતાનું કાર્ય કરે અને પરનું કાર્ય એટલે ઉપાદાનનું કાર્ય ન કરે એમ અનેકાંત છે. કેમકે વસ્તુ પરપણે થતી જ નથી, ત્યાં પછી પરનું કામ કેવી રીતે કરે? માટે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એવી માન્યતા મિથ્યાશલ્ય છે. આવી જ એક બીજી પણ વાત છે, એને પણ અહીંયા લીધી છે. ગુરુદેવે કહે છે કે વળી કોઈ કહે છે કે વ્રત તપ ભક્તિના શુભરાગથી ધર્મ થાય એમ માનો, નહીતર એકાંત થઈ જશે. શું કહે છે કે વ્રત તપ ભક્તિના શુભરાગથી ધર્મ થાય એમ માનો, નહીતર એકાંત થઈ જશે. આવું પણ કેટલાક લોકો કહે છે. એને ગુરુદેવ સમજાવે છે કે અરે ભાઈ, ભગવાન આત્મા નિજ જ્ઞાન સ્વભાવથી તદરૂપ છે. ભગવાન આત્મા નિજ જ્ઞાન સ્વભાવથી પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે જ છે, એટલે નિજ જ્ઞાન સ્વભાવથી તદરૂપ છે. ભગવાન આત્મા નિજ જ્ઞાન સ્વભાવથી પોતાનો જ્ઞાન સ્વભાવ છે એનાથી એ રૂપે છે, એટલે તદરૂપ છે. અને વિકારથી શુભાશુભ રાગથી અતદરૂપ છે. વળી સ્વભાવનું ભાન થતાં, પોતાના સ્વરૂપનો અનુભવ થતાં જે નિર્મળ પરિણતિ થઈ તે સ્વભાવથી તદરૂપ છે, તે પણ પોતાના સ્વભાવરૂપ છે. નિર્મળ પરિણતિ થઈ તે પણ પોતાના સ્વભાવરૂપ છે, એટલે સ્વભાવથી તદરૂપ છે. અને રાગાદી જે પર્યાય છે, શુભાશુભ ભાવ જે થાય છે એનાથી અતદરૂપ છે. હવે રાગ નિર્મળ વિતરાગ પરિણતિથી તદરૂપ જ નથી, ત્યાં રાગથી ધર્મ થાય એ વાત ક્યાં રહે? રાગ છે એ નિર્મળ પરિણામથી, નિર્મળ વિતરાગી પરિણતિથી અતદરૂપ છે, તદરૂપ નથી. તો પછી રાગથી ધર્મ થાય એ વાત ક્યાં રહી? સાદી સહેલી રીતે સમજવું હોય તો કે રાગ જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ કેવી રીતે થાય? આ પ્રમાણે રાગથી, સુખભાવથી જેનાથી બંધ થાય છે એનાથી મુક્તિ થાય એ કઈ રીતે હોય? હોય જ નહીં. એટલે રાગથી ધર્મ થાય એવી માન્યતા, સુખભાવથી ધર્મ થાય એવી માન્યતા એ મિથ્યા છે. કહે છે કે રાગની એકતા બુદ્ધિરૂપ મિથ્યા શલ્ય છે, એ સિવાય બીજું કાંઈ નથી, એ મિથ્યા એકાંત છે. એટલે સુખભાવથી ધર્મ થાય એમ માનવાથી તો મિથ્યાત્વ થાય છે, મિથ્યા એકાંત છે. આગળ 138 પાના ઉપર સુખદેવ સમજાવે છે. બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે પોતાનું જ્ઞાન સ્વરૂપ પોતાથી તત્ સ્વરૂપ છે. પોતાનું જ્ઞાન સ્વરૂપ પોતાથી તત્ સ્વરૂપ છે અને તે પરથી એટલે જ્ઞેયથી અને રાગથી સુભાવથી અતત સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ પોતે છે, તેની પરિણતિ પણ આનંદ રૂપ જ હોય છે. તે પરિણતિ પરદ્રવ્યરૂપ કે પરજ્ઞેયરૂપ કે દુઃખરૂપ હોતી નથી. પોતે આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, તો પોતાની પરિણતિ પણ આનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ હોય. પણ એ પરિણતિ એ દુઃખરૂપ કે અજ્ઞાનરૂપ હોય નહીં, પરદ્રવ્યરૂપ હોય નહીં. પોતે જ્ઞાનરૂપ છે તો જ્ઞાન સ્વભાવ સાથે એને તત્પણું છે. પોતે આનંદ સ્વરૂપ છે, આનંદ ગુણ છે, આનંદ ગુણનું પરિણમન છે, તો એ આનંદ ગુણનું પરિણમન આનંદ રૂપે હોય તો એ આનંદ ગુણના પરિણમનને એવી પરિણતિને આનંદ સાથે તત્પણું હોય, એ પરિણતિ એ આનંદ રૂપે હોય એની સાથે એને તત્પણું હોય. પણ એ પરજ્ઞેય પરદ્રવ્ય કે દુઃખ સાથે એને તત્પણું હોય નહીં. એટલે આ અતત્પણું છે, પર સાથે એને તત્પણું નથી, એટલે કે અતત્પણું છે. પોતાના સ્વભાવના અસ્તિત્વપણે સ્વભાવને અનુસરીને પરિણતિ હોય છે એ તત્, અને પરના પર ભાવના અભાવ રૂપે છે એ અતત્. આવો વિરુદ્ધ ધર્મત્વ નામનો જીવનો ગુણ એવો સ્વભાવ છે. ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પોતે સ્વસન્મુખ થઈ પરિણમતા, પોતે સ્વસન્મુખ થઈ પરિણમતા અનંત ગુણોનું પરિણમન જેમ અનુભવમાં આવે છે તો સાથે ભેગું વિરુદ્ધ ધર્મત્વ સ્વભાવનું પરિણમન થાય છે અને તેમાં રાગ અને પરના પરિણામોનો અભાવ હોય છે. કેમ કે શક્તિની પરિણતિ રાગ અને પરના પરિણામથી અતત્ સ્વરૂપે છે. સ્વરૂપનું લક્ષ્ય કરીને સ્વસન્મુખ થઈને પરિણમતા અનંત ગુણોનું નિર્મળ પરિણમન થાય છે, એ એકરૂપ પરિણમન એને અનુભવમાં આવે છે તો ભેગું વિરુદ્ધ ધર્મત્વ જે શક્તિ છે એનું પણ પરિણમન થાય છે. એટલે એવું વિરુદ્ધ ધર્મત્વ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય છે અને એમાં એ વિરુદ્ધ ધર્મત્વ સ્વભાવનું જે પરિણમન એવી જે પર્યાય થઈ તેમાં રાગનો અભાવ છે, તેમાં રાગ અને પરના પરિણામોનો અભાવ હોય છે. કેમ કે શક્તિની પરિણતિ રાગ અને પરના પરિણામથી અતત્ સ્વરૂપે છે, એની સાથે એને તત પણ નથી. આમ વાત હોય ત્યાં પછી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત તો ક્યાં રહી? કે છે કે શક્તિના વર્ણનમાં દ્રવ્ય ગુણ અને તેની નિર્મળ પર્યાયની વાત છે, અશુદ્ધ પર્યાયની મલિન પર્યાયની તો અહીંયા વાત જ નથી. શક્તિ નિર્મળ છે અને તેનું પરિણમન પણ નિર્મળ હોય છે, વિકારનું પરિણમન તેમાં સમાતું નથી. આ વાત આપણે દરેક શક્તિ વખતે સમજ્યા છીએ. વસ્તુને પોતાના સ્વભાવથી તદરૂપમયતા છે અને પરથી અતદરૂપમયતા છે. વસ્તુને પોતાના સ્વભાવથી તદરૂપમયતા છે અને પરથી અતદરૂપમયતા છે. આવો વસ્તુ સ્વભાવ છે. તેથી ભગવાન આત્મા વ્યવહાર અને પરદ્રવ્યથી અતદરૂપમય છે. આત્મા વ્યવહાર અને પરદ્રવ્યથી અતદરૂપમય છે. રાગ અને પરદ્રવ્યના સ્વભાવનો શક્તિના પરિણામમાં અભાવ છે. તો પછી શરીર અને જળ કર્મો તો ક્યાંય રહી ગયા? એનો તો એમાં અભાવ છે જ, કર્મનો તો અભાવ જ છે. કેમ કે કર્મથી અતદરૂપમય આત્માનો સ્વભાવ છે. અજ્ઞાની કહે છે કે કર્મના ઉદયથી વિકાર થાય છે, પણ એમ નથી. કેમ કે કર્મથી તો અતદરૂપમય આત્માનો સ્વભાવ છે, એટલે કર્મના ઉદયથી વિકાર થાય છે એ વાતનો અહીંયા નિષેધ થઈ જાય છે. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું કર્મ કાંઈ જ નથી? કર્મ કાંઈ છે જ નહીં? કે છે કે કર્મ છે ને, કર્મ છે, કર્મ નથી એમ ક્યાં કહ્યું છે? કર્મ છે, પણ કર્મ કર્મમાં છે, કર્મ કર્મમાં છે, આત્મામાં તે કાંઈ જ નથી. આત્મા પોતાના ચૈતન્યમય દ્રવ્ય ગુણ પર્યાયો સાથે એક રૂપ તદરૂપ છે. ભગવાન આત્મા પોતાના અનંત ગુણ અને પોતાના નિર્મળ પરિણામો સાથે, નિર્મળ પર્યાયો સાથે એક રૂપ છે, તદરૂપ છે, પરંતુ એ કર્મથી અતદરૂપ છે, જુદો છે. જો આમ ન હોય તો જળ કર્મ છે એ ચેતનનો ભાગ થઈ જાય, એટલે ચેતન બની જાય. જળ કર્મ છે એ ચેતન બની જાય, અથવા તો ભગવાન આત્મા જે ચેતન છે એ જળ થઈ જાય. એટલે આત્મા અને કર્મ વચ્ચે અતદરૂપ પણ છે. આત્મા સાથે કર્મ અતદરૂપ પણ છે. આત્માને પોતાના દ્રવ્ય ગુણ અને નિર્મળ પરિણામો સાથે તદરૂપ પણ છે અને કર્મથી અતદરૂપ પણ છે. અને જો આમ ન હોય તો પછી જળ અને ચેતન બે જુદા છે એનો વિભાગ મટી જાય. વિભાગ મટી જાય એટલે ચેતન ભગવાન આત્મા જળ થઈ જાય, કે જળ એવા કર્મ છે તે ચેતન થઈ જાય, એટલે જળ ચેતનનો વિભાગ મટી જાય. અને એમ જળ ચેતનનો વિભાગ મટી જતા આત્મા અને જળ બંને એકમેક થઈ જાય, અથવા તો વસ્તુનો જ અભાવ થઈ જાય, પણ એમ તો થતું નથી. કર્મનો ઉદય અને વિકાર બંનેથી આત્મા અતદરૂપમય છે. એ ભગવાન આત્માથી જુદા છે. ભગવાન આત્મા એ રૂપે નથી. વિકાર વિકારમાં રહે છે, કર્મ કર્મમાં રહે છે. વિકારની પ્રણતિ છે તે નિર્વિકાર પરિણામમાં આવતી નથી. વિકારની પરિણતિ એ નિર્વિકાર પરિણામમાં આવતી નથી, એટલે નિર્મળ પરિણામમાં એ આવતી નથી. નિશ્ચયથી તો વિકારને આત્માની વસ્તુ જ ગણવામાં આવી નથી. કારણે આત્માની વસ્તુ ગણવામાં આવી નથી, કેમ કે આત્માના કોઈ ગુણને કારણે એ થતું નથી, એટલે એવા વિકારને આત્માની વસ્તુ ગણવામાં આવી નિશ્ચય છે. વિકાર પર્યાયમાં છે, તેને પરમાર્થે પર વસ્તુ ગણવામાં આવે છે. દ્રષ્ટિનો વિષય બતાવવો છે ત્યારે એ વિકાર છે એને ઉગલના પરિણામ કહી દેવામાં આવે છે. આત્માના પરિણામ તો છે જ ને એમ કહેવામાં આવે છે, પણ વ્યવહારથી વર્તમાન પર્યાયનું જ્ઞાન કરાવવું છે તો એ જ્ઞાનની મુખ્યતાથી જ્યાં કથન કરવામાં આવ્યું હોય ત્યારે એમ કહેવામાં આવે છે કે વિકાર છે તે સમયની એની યોગ્યતાને કારણે થાય છે અને એ આત્માના પરિણામ છે. તો જ્યાં જે અપેક્ષાથી કથન કરવામાં આવ્યું હોય તે અપેક્ષા એ સમજવી. અહીંયા વાત જે ચાલે છે એ અપેક્ષા એ અહીંયા જોઈએ તો નિશ્ચયથી તો વિકારને આત્માની વસ્તુ જ ગણવામાં આવી નથી. વિકાર પર્યાયમાં છે, એ ક્ષણિક છે, અને પરમાર્થે પર વસ્તુમાં ગણવામાં આવે છે. દેખે છે કે ભાઈ વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે શુભ્રાર્ છે, એને જ્ઞાની પોતાના સ્વરૂપમાં ગણતા નથી. શુદ્ધ ભાવની સાથે જે બાકી રહ્યો છે જે એવો શુભ ભાવ, કેમ કે હજી પૂર્ણ દશા થઈ નથી, દશા અધૂરી છે, સાધક છે, સમ્યક દ્રષ્ટિ છે એવા જ્ઞાનીને હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ, તો જેટલો શુભ ભાવ છે એને આપણે વ્યવહાર રત્નત્ર કહીએ. એને નિશ્ચય સમ્યક દર્શન થયું છે એને વ્યવહાર સંકિત રૂપે એવું વ્યવહાર રત્નત્ર શુભ ભાવ હોય છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવો સદભાવ હોય છે, નથી એમ નહીં. તો એવો વ્યવહાર રત્નત્રય એનો જે વિકલ્પ છે તે શુભરાગ છે, અને એવા શુભરાગને જ્ઞાની પોતાના સ્વરૂપમાં ગણતા નથી, એ પોતાનું સ્વરૂપ છે એમ નથી માનતા. અને એમનું એ સમયે એમ માનવું છે કે આ તો પોતાની નબળાઈને કારણે થયેલ શુભભાવ છે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થયેલ ભાવ છે, એટલે એનું સ્વામિત્વ કે કર્તાપણું પણ એ રાખતા નથી. ભાવનું સ્વામિત્વ કે કર્તાપણું પણ જ્ઞાનીને હોતું નથી. આગળ કહે છે, ચારિત્ર ગુણ છે તે વિતરાગતાપણે પરિણમે છે, રાગપણે નહીં. ચારિત્ર ગુણનું પરિણમન થાય તે વિતરાગતાપણે થાય, રાગપણે નહીં. રાગથી તે અતદ્રુપમય છે. ચારિત્ર ગુણનું પરિણમન વિતરાગતાપણે થાય છે અને વિતરાગતાપણે તે તદ્રુપ છે. જ્યારે રાગપણે એ પરિણમતો નથી એટલે રાગથી તે અતદ્રુપમય છે. એ રીતે આનંદ ગુણ છે તે આનંદ રૂપે પરિણમે છે, તો એ આનંદ રૂપે પરિણમે છે એની સાથે એને તદ્રુપમય પણ છે, અને એ દુઃખપણે પરિણમતો નથી. આનંદ ગુણ છે તે આનંદ રૂપે પરિણમે છે અને દુઃખપણે પરિણમતો નથી. દુઃખથી તે અતદ્રુપમય છે. આ રીતે તદ્રુપમયતા અને અતદ્રુપમયતા એ વિરુદ્ધ ધર્મત્વ શક્તિનું લક્ષણ છે. ભગવાન આત્મામાં અનંત ગુણો ધર્મો છે, તે બધા નિર્મળ પવિત્ર છે, અને તે પોતાની નિર્મળ પરિણતિમાં તદ્રુપ એટલે તન્મય છે, અને રાગાદી વિકારમાં અને પરદ્રવ્યમાં અતદ્રુપ એટલે અતન્મય છે. અનંત ગુણનું તન્મય પરિણમન થાય છે અને વિકાર તથા પરનું અતન્મય રૂપ પરિણમન થાય છે. વિકારમાં આત્મા અને આત્માની પરિણતિ તન્મય નથી. વિકારમાં આત્મા તન્મય નથી, આત્માની પરિણતિ પણ તન્મય નથી. આત્માના પરિણામો વિકાર સાથે તન્મય નથી. વિકાર એ આત્માના નિર્મળ પરિણામથી જુદો જ છે. આત્માના નિર્મળ પરિણામમાં વિકાર સમાતો નથી. ગુરુદેવ કહે છે કે વાસ્તવમાં વિકાર અને વ્યવહારનું પરિણમન આત્માના અસ્તિત્વમાં છે એમ ગણવામાં આવતું નથી. ગુરુદેવ કહે છે આ તો વર્ષોથી ચાલતી આ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ તો ઘૂંટી ઘૂંટીને દ્રઢ કરવું જોઈએ ભાઈ. આગળ 139માં પાના ઉપર કહે છે કે બાકી બહારમાં તો ઘણી ગરબડ ચાલે છે, લોકો આવી સત્ય વાતનો પણ વિરોધ કરવા લાગ્યા છે. તત્વનો અભ્યાસ થાય ને એટલે પછી વિરોધ કરે. તેથી દ્રઢતા થવા માટે અહીં વિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આત્મામાં જ્ઞાન આનંદ આદિ અનંત નિર્મળ શક્તિઓ છે, તે શક્તિઓનું તે રૂપ પરિણમન થાય તે તદ્રૂપમયતા છે, અને રાગાદિરૂપ અને પર સ્વભાવ દુઃખ પરિણામે ન થાય, અથવા તો એ શક્તિઓ રાગાદી રૂપ ન થાય, પર સ્વભાવ રૂપ ન થાય, તે અસદરૂપ મયતા છે. આ રીતે રાગમય પરિણમન તે આત્માની ચીજ છે જ નહીં, તે તો અનાત્મા છે. પરદ્રવ્યના સ્વભાવમય છે, રાગ છે તે પરદ્રવ્યના સ્વભાવમય છે, પણ આત્મદ્રવ્યના સ્વભાવમય નથી, તે આત્માની ચીજ છે જ નહીં. આવી ખૂબ ગંભીર સૂક્ષ્મ વાત છે. છેલ્લે કહે છે કે ભાઈ, તું પ્રયત્ન કરીને આ તત્વ સમજ, પ્રયત્ન કરીને આ તત્વ સમજ. જુઓ, દરેક વસ્તુનો આપણે પ્રયત્ન તો કરીએ છીએ ને, જ્યાં આપણને લાભ લાગતો હોય, જે દ્વારા આપણને લાભનું કારણ બનતું હોય, ત્યાં તો આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. તો પછી આ જે અનંત સંસારના ભ્રમણને તોડવાનું કારણ છે એવું આ તત્વ જ્ઞાન, એને પણ ખૂબ પ્રયત્ન કરી એને સમજવું જોઈએ. એટલે કહે છે કે તું પ્રયત્ન કરીને આ તત્વ સમજ, એની પાછળ પૂરેપૂરો પુરુષાર્થ લગાવી દે. પ્રયત્ન કરીને આ તત્વને સમજ, સ્વરૂપથી છું અને પરથી નથી એવું તત્વ સમજ. પણ સ્વરૂપથી છું એટલું સમજે વાત નહીં બને, સ્વરૂપ કેવું છે એ પણ સાથે સમજવું પડશે. અને એ જયારે સમજશે સ્વરૂપ કેવું છે, ત્યારે જ એને ખ્યાલ આવશે કે એ પરથી નથી, એ સ્વ સ્વરૂપથી જ છે. એટલે સ્વ સ્વરૂપથી છું અને પરથી અન્ય બીજા કોઈ સ્વરૂપથી હું નથી એમ સાચી સમજ ત્યારે આવશે. તારું અવિનાશી કલ્યાણ થશે. આ પ્રમાણે અહીં વિરુદ્ધ કર્મ તો શક્તિ વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખ રાત રે